હંમેશા જયારે આવી એક વાત આવે કે દર વર્ષે દુઃખ સહન સપ્તાહની શરૂઆત થાય અને જુદા જુદા વક્તાઓને તમે સાંભળો અને બાઇબલમાંથી જે વચનો વાંચવામાં આવ્યા વારે વારે એ વચનો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અને તેમ છતાં આજે ફરીથી એકવાર આ વર્ષે 2009 આ વર્ષે કે જ્યારે દુઃખ સહન સપ્તાહનો આરંભ થાય છે ત્યારે આજના એક ઐતિહાસિક પ્રસંગે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વર્ષે યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો હતો અને એવા આ ઐતિહાસિક પ્રસંગે જ્યારે આપણે ઈશ્વરનું ભજન કરવા માટે એકત્ર મળ્યા છે ત્યારે કેટલાક વિચારો આપણે સાથે મળીને કરવા માંગીએ છીએ. બહુ હું લાંબુ બોલવાનો નથી એટલે ચિંતા કરશો નહીં, પણ તેમ છતાંય જે કંઈક કહેવા માંગુ છું એ ચોક્કસ શબ્દોમાં અને ટૂંકાણની અંદર અને યાદ રાખી શકો માટે ત્રણ એક વિચારો આજે સવારે હું તમારી આગળ મૂકવા માંગુ છું. જો કોઈ મને કહે કે આજે જે ભાગ વાંચ્યું એટલે માર્કની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 1-10 કલમો જે વાંચી એનું જો શીર્ષક આપવામાં આવે તો શું આપી શકાય? અને મેં શીર્ષક આવું આપ્યું છે, હોસાના એક્ટ વિથ ટીયર્સ, આંસુઓ સાથે હોસાના અને હોસાનાનો એ નાદ આંસુઓ સાથે. અને એવી એક વાત જે લુકની સુવાર્તામાં પણ બહુ સ્પષ્ટપણે કરવામાં આવી અને એના આધાર વચન તરીકે લઈને ત્રણ વાતો આજે ત્રણ વિચાર હું સવારે તમારી આગળ રજૂ કરવા માંગુ છું. તમે જુઓ એ દિવસની વાત વિચારીએ અને કદાચ આપણા મનની અંદર એક કલ્પના કરવાનો પ્રયત્ન કરીએ, જો કે આપણે અત્યાર તો 2009 વર્ષમાં જીવીએ છીએ, પણ તેમ છતાંય એ પ્રભુ ઈસુ જ્યારે યરૂશાલેમમાં હતા અને એ વખતે એ વિજય યાત્રા નીકળી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો, એ સમયને જો ચિત્ર આપણા આંખો આગળ આપણે ઊભું કરવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું કે આપણે બધા એવી કલ્પના કરી શકીએ કે એ દિવસ હશે બધા બહુ લોકો રસ્તાઓ ઉપર ઊભા હશે. કેમ? કારણ કે ઈસુ રાજા આવવાના હતા અને ઈસુ રાજા એ તો સવારી કરીને ગધેડાના વછેરા પર સવાર થઈને આવવાના હતા. અને તમે જાણો આપણે બધા એ વિશે માહિતગાર છે કે જો કોઈ દેશની મોટી વ્યક્તિ આવવાની હોય તો રસ્તા ઉપર બધા લોકો ઊભા રહી જાય, ફૂલો લઈને પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે ગમે તે રીતે ત્યાં ટોળા બંધ હાજર થઈ જાય. આવું જ કંઈક ચિત્ર આપણને દેખાય છે કે પ્રભુ ઈસુ વિજયવંત રીતે પ્રવેશ કરે ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને એ સમયે લોકો એમનો આવકાર કરવા માટે ઊભા છે અને એ સમયે ઈસુ વિજયવંત પ્રવેશ કરે છે અને એ ઈસુ રાજા તરફ આપણે વિચાર કેન્દ્રિત કરવા માંગીએ છીએ. લોકોના મોઢા પર ઉત્સાહ હતો, આનંદ હતો અને બધા જઈને પુકાર કરી રહ્યા હતા, કોઈ દુઃખી નહોતું. એ સમય લોકોમાં તો આનંદ હતો અને એ આનંદ આજે વાંચન કરવામાં આવ્યું માર્ક દ્વારા અને અન્ય સુવાર્તાઓમાં જે લખવામાં આવ્યું, બધા લોકો ઉત્સાહી હતા, આનંદમાં હતા અને જયના પોકાર તેઓ કરતા હતા. લોકોમાં આનંદ હતો પણ ઈસુ રાજા જે સવારી કરીને આવી રહ્યા હતા એ આનંદમાં નહોતા, એ દુઃખી હતા. અને જ્યારે એમણે જોયું ત્યારે એ આંસુઓ સાથે હકીકતમાં આ લોકોને જોઈ રહ્યા હતા. તમે જુઓ તો બાઇબલની અંદર એવા બે પ્રસંગો લખવામાં આવ્યા છે કે જે સમયે ઈસુ રડ્યા હોય. પહેલો કયો પ્રસંગ હતો? લાઝરસના એક કબર આગળ આવ્યા ત્યારે ઈસુ રડ્યા એવી નોંધ બાઇબલમાં કરવામાં આવી છે. અને બીજો આ પ્રસંગ હતો કે એ ખજૂરીના રવિવારે એ વિજયવંત પ્રવેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે એ સમયે એ યરૂશાલેમને જોઈને રડે છે. તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અનેક ભવિષ્ય વચનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગ કોઈ અચાનક બનેલો પ્રસંગ ન હતો, અથવા તો કંઈક પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે પ્રભુ ઈસુએ વિચાર કર્યો કે હું વિજયવંત રીતે પ્રવેશ કરું, એવો કોઈ આ પ્રસંગ નહોતો. પણ ચોક્કસ રીતે ઈશ્વરે એનું આયોજન કર્યું હતું કે આવી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહમાં આ જગતમાં રહે એ દરમિયાન બને અને એના ઘણા બધા વર્ષો પહેલા પ્રભુ ઈસુ વિશે સંબંધી આ કહેવામાં આવ્યું હતું. જખારિયાના પુસ્તકમાં જે આપણે હમણાં જ પ્રત્યુત્તરી વાંચન કર્યું એમાં 9મા અધ્યાયની 9મી કલમમાં એ વાત લખવામાં આવી હતી. યસ, જખારિયા પ્રબોધક દ્વારા ઈશ્વરે કહ્યું હતું કે હે સિયોનની પુત્રી બહુ આનંદ કર, હે યરુશલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે કે ન્યાયી તથા તારણ સાધક છે, તે નમ્ર છે અને ગધેડા પર હાખોલા એટલે ગધેડીના વચેરા પર સવાર થઈને આવે છે. વર્ષો પહેલા આ પ્રસંગ બને એ પહેલા વર્ષો પહેલા ઈશ્વરે આ ભવિષ્ય વચન આપ્યું હતું. પણ તમે, મને આનંદ છે કે મંડળીમાંથી તો કેટલા બધા લોકો યરુશલેમ જઈ આવ્યા, અને જે લોકો નથી ગયા એ લોકો પણ કઈ વિચાર કરે છે. એવી એક વાત પેલા દિવસે પેલા જુવાનના મોડે સાંભળી કે અમે પણ જવા માંગીએ છીએ, અને આવનાર દિવસોમાં જો પ્રભુ શક્ય બનાવે તો અમે પણ યરુશલેમ જવા માંગીએ છીએ. અને જો તમે ત્યાં જાઓ તો તમે જેવો ગયા છે તમને ખબર છે આ બધા પર્વતો દરેક જગ્યાએ તમને જોવા મળે, અને ત્યાં તમે જુઓ તો આવું એક ચિત્ર જો મનમાં કલ્પી શકીએ, આપણે ગયા નથી તો પણ, કે ઈસુ રાજાની સવારી આગળ વધે છે, ધીરે ધીરે લોકો એમની પાછળ ચાલતા જાય છે, અને જે કોઈ લોકો એ ઈસુનો આવકાર કરવાને માટે એ પોતાના લુગડા પાથરે છે, દાળીઓ પાથરે છે અને ઈસુ રાજાને આવકારે છે. પણ એ સવારી જેમ જેમ આગળ વધી હવે એવા એક જગ્યાએ તેઓ આવી પહોંચે છે કે જ્યાં એ પહાડ પર પર્વત પર ત્યાંથી આખું યરુશલેમ નીચે દેખાતું હતું. એવી આ જગ્યા, એવો ઊંચાણનો ભાગ કે જ્યાં નીચાણની અંદર યરુશલેમ આવેલું છે, એટલે આ ઊંચાણના ભાગ પરથી આખું યરુશલેમ શહેર હવે જોઈ શકાતું હતું. અને ઈસુ ત્યાં આવે છે ત્યારે આ લુકની સુવાર્તામાં જે નોંધવામાં આવ્યું છે એ વાત તેઓ યાદ કરીને આંસુ સારે છે. જો તમે જુઓ તો ફરીથી એ કલમો હું વાંચવા માંગુ છું. લુકની સુવાર્તા જો તમે ફરીથી ફેરવો તો 19માં અધ્યાયની 41 અને 42મી કલમમાં પ્રભુ કહે છે, તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેને માટે રડીને કહ્યું કે જો તે હા તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રાખવામાં આવ્યા છે. અને તમે જુઓ તો એ વાત પ્રભુ ઈસુ યાદ કરે છે કે આ એ જ યરુશલેમ છે કે જેઓને કેટલી બધી તક પ્રભુએ આપી અને છતાંય તેઓ પ્રભુ પાસે આવ્યા નહીં. તમે જુઓ તો આ ટોળાની અંદર જુદી જુદી ઉંમરના લોકો હતા, નાના બાળકો હતા, મોટી ઉંમરના હતા, વડીલો હતા, અને કદાચ જો તમે બીજી રીતે વર્ગીકરણ કરો તો એક સાદું કામ કરનાર માણસ પણ એ ટોળામાં હતો અને એક મોટો ઓફિસર પણ એ ટોળાની અંદર સામેલ હતો. બીજી રીતે કહીએ તો બીજા ધાર્મિક આગેવાનો જેવો શાસ્ત્રીઓ અને ફરોશીઓ તરીકે ઓળખાતા હતા એવો પણ આ ટોળામાં હતા. અને ત્યાં ઘડી જે નોંધ કરવામાં આવી છે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે શાસ્ત્રી અને ફરોશીઓને આ ગમ્યું નહીં. ઈસુનો ગૌરવ, ઈસુનો મહિમા, એના વિશેની વધામણીની વાત જ્યારે લોકો કહેતા હતા ત્યારે સૌથી વધારે અદેખાઈ સામાન્ય લોકોને નહીં પણ જેઓ ધર્મના આગેવાનો હતા એમને આવી. કદાચ કોઈ કારણ આપણે સમજી શકીએ છીએ કે એવું ઈચ્છતા હતા કે અમને માન મળે, પણ અહીંયા તો એમને આમ માન આપવાના બદલે ઈસુને માન આપવામાં આવતું હતું. અને એથી કરીને એમણે એમ કહ્યું ઈસુને, તારા શિષ્યોને ધમકાવો. પણ ત્યાં તમે જુઓ તો ઈસુ કહે છે, જો તેઓ છાના રહેશે તો પથરા પણ પોકારી ઉઠશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં દ્વારા શું કહેવા માંગે છે, મારા વિશે સાક્ષી આપનારની મને કદી ખોટ પડવાની નથી. તમે મોડું બંધ રાખશો તો પ્રભુ ઈસુ બીજા કોઈને ઉભા કરશે કે જે ઈસુ વિશે બોલશે. એટલે કદી આપણે એવું ના માનીએ કે જો હું ઈસુ વિશે નહીં બોલું તો ઈસુ વિશે કોઈ બોલનારું નહીં હોય, એવી વાત વિચારવી યોગ્ય નથી. શાસ્ત્રી અને ફરોશીઓ એવું જ માન્યું કે ઈસુ વિશે તો અમારે જ બોલવાનું છે, અને માટે જ્યારે આ બાળકો અને બીજા પ્રભુ ઈસુ વિશે કહેતા લાગે છે, તું તારા શિષ્યોને ધમકાવો તેઓ બોલવાનું બંધ કરે. અને એથી કરીને પ્રભુ કહે છે, તમે એવો બંધ રહેશે તો પથરા પોકારી ઉઠશે. અને એ દ્વારા એવું કહેવા માંગતા, કોઈ પણ વ્યક્તિનો ઉભા કરીશ, જો તેઓ મારું બંધ રાખશે તો બીજી ગમે તે વ્યક્તિ મારા વિશે બોલવાને માટે હું ઉભી કરવાને માટે તૈયાર છું. પણ પછી આ સરઘસની આગળ આ સાથે સાથે આપણે આગળ વધીએ અને આ લોકોનો મોટો સમુદાય અને ઈસુ જેમ જેમ શહેરની પાસે આવે છે એમ પોકારો વધતા જાય છે. પોકારોમાં વધારે લોકો અંદર ઉમેરાતા જાય છે, વધારે જોરથી તેઓ પોકાર કરે છે. પણ તેમ છતાં અહીંયા એક મોટો ફેરફાર આપણને ફરીથી જોવા માંગીએ છીએ. યરુશલેમ શહેર અને પ્રભુ ઈસુ કદાચ એ યાદ કરતા હતા કે આ એ જ લોકો છે, આ એ જ નગરી છે કે જેની પાસે મેં મોટા મોટા રાજાઓ મોકલ્યા હતા. દાઉદ જેવો મહાન રાજા એ મેં આ યરુશલેમ નગરને આપ્યો હતો, કે જે યરુશલેમ નગર પર રાજા તરીકે પોતે રાજ કરે અને એનો વહીવટનો જે કુશળતા છે એ દ્વારા લોકોને દોરવણી આપે. કદાચ એ વાત પણ યાદ કરતા હશે પ્રભુ કે સુલેમાન રાજા કે જેના વિશે જેની ખ્યાતિ વિશે તમે હું બાઇબલ દ્વારા જાણીએ છીએ અને એ વર્ષોની અંદર પણ લોકો આસપાસના લોકો જાણતા હતા, સુલેમાન રાજા જ્ઞાની રાજા. અને છતાંય એ સુલેમાન રાજાએ પણ યરુશલેમ પર રાજ કર્યો હતો. તમે જુઓ તો ઉઝિયા નામના રાજાનો ઉલ્લેખ બાઇબલની અંદર કરવામાં આવ્યો છે, ઇસ્કિયા રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, યોશિયા જેવા રાજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું માનું છું તમે બધા બાઇબલ જાણો છો એટલે બધા રેફરન્સ હું નથી આપતો, પણ આ બધા રાજાઓના નામ તમે જાણો છો કેમ, જે સારા રાજાઓ થઈ ગયા, મહાન રાજાઓ હતા અને આવા મહાન રાજાઓએ યરુશલેમ ઉપર રાજ્ય કર્યું હતું. એ ઉપરાંત તમે જુઓ તો પ્રબોધકો પણ કેટલા બધા થઈ ગયા, મોટા મોટા પ્રબોધકો યરુશલેમમાં રહ્યા. ત્યાં તમે જુઓ તો નાથાન પ્રબોધકની વાત આપણને જોવા મળે છે, નાથાન પ્રબોધક દ્વારા પ્રભુએ પોતાના વચનો લોકોને આપ્યા હતા. આ એ યરુશલેમના લોકો હતા કે જેઓએ નાથાન પ્રબોધકને ઈશ્વરની વાણી કહેતા સાંભળ્યો હતો. આ એ યરુશલેમ નગર હતું કે જેમાં યર્મિયા જેવો મોટો પ્રબોધક પ્રબોધ કરનાર બન્યો હતો. યર્મિયા દ્વારા પણ ઈશ્વરે પોતાના વચનો લોકોને આપ્યા. યશાયા જેવો પ્રબોધક, યશાયા પ્રબોધક મારફતે પણ ઈશ્વરે એ વચનો આ ઇઝરાયલના લોકોને આપ્યા હતા. અને છેલ્લે જેમ જખારિયા પ્રબોધકનું પુસ્તકમાંથી આપણે વાંચ્યું, જખારિયા રાજ પ્રબોધક પણ એ સેવક કે જે દ્વારા પ્રભુએ પોતાના વચનો આ લોકોને આપ્યા હતા. મહાન રાજાઓએ રાજ કર્યું, મહાન પ્રબોધકોએ પ્રભુની વાણી સંભળાવી, અને છતાંય યરુશલેમના લોકો પ્રભુને ઓળખતા નતા. અને એથી જ્યારે ઈસુ ત્યાં આવે છે, ભલે સોરબકોર થયેલો હતો, ઈસુ દાઉદનો દીકરો જે ઈશ્વરના નામે આવે છે તેને ધન્ય હો, ભલે એવા મોટા પોકાર હતા, પણ પ્રભુ ઈસુ આ લોકોને જોઈને એમનું હૃદય કળી ઉઠ્યું. મેં આટલા બધા સારા લોકો એમની પાસે મોકલ્યા મારી વાણી સંભળાવવા માટે, એમના પર અધિકાર ચલાવવા માટે, અને છતાંય તેઓ પ્રભુની પાસે આવ્યા નહીં. અને વાલા મિત્રો, એથી જ કરીને નકાર, ઈશ્વરની પાસે આવવાનો નકાર એ હંમેશા મુશ્કેલી સર્જે છે. એ સમયે ખજૂરીના રવિવારે એ મુશ્કેલી એ લોકોએ અનુભવી, એ મુશ્કેલી આજે પણ 2009 વર્ષની અંદર પણ લોકો અનુભવી શકે છે. જ્યારે એ ખ્રિસ્તનો નકાર કરવામાં આવે છે, એ ખ્રિસ્તની વાણી તરફ ધ્યાન આપવામાં આવતું નથી, ત્યારે હંમેશા પ્રશ્નો અથવા મુશ્કેલી થાય છે. અને એથી જે ત્રણ વિચાર આજે સવારે ટૂંકમાં મૂકવા માંગુ છું, એમાંનો પહેલો વિચાર આ છે કે જીસસ વીપ્સ ઓવર ધોઝ હુ વિલ નોટ નો ધ ડે ઓફ ધેર વિઝિટેશન. પ્રભુની મુલાકાતનો સમય જેવો જાણતા નથી એવો લોકોને જોઈને આજે પણ ઈસુ રડે છે. અને તમે જુઓ તો પ્રભુ આપણને તક આપે છે કે જેમાં મને પ્રભુએ જીવનમાં તક આપી છે, અને અહીં બેઠેલા પ્રત્યેકને અને કદાચ પાછળ જેઓ સાંભળી રહ્યા છે બધાને પ્રભુ તક આપે છે. અને તમે જુઓ તો ઈશ્વર આપણને તક આપે છે કે આપણે એ ઈશ્વરને ઓળખીએ, એ ઈશ્વરને જાણીએ. અને આપણા જીવનનો જો વિચાર કરીએ તો હું ચોક્કસ માનું છું, તમે ગમે તે ઉંમરના હોય પણ પ્રભુ તમને ઓળખે છે, તમારા જીવનમાં રસ ધરાવે છે, અને એના કારણે તમને જુદા જુદા સમયે પ્રભુ એની વાણી સંભળાવે છે કે જેથી તમે પોતાનું હૃદય પ્રભુ ઈસુને સોંપી દો. પણ તેમ છતાંય તમે જુઓ તો આત્મિક ઉન્નતિ પામીએ, આત્મિક રીતે પ્રભુને ઓળખીએ એવી તક પ્રભુ આપણને આપે છે. બીજી રીતે કહીએ તો ઈશ્વર સાથેનો જે સંબંધ છે કે જે પાપના કારણે ખંડિત થયો છે, તૂટી ગયો છે, એ સંબંધ ફરીથી બંધાય. મારો અને તમારો ઈશ્વર સાથેનો ફરીથી સંબંધ બંધાય એવી તક પ્રભુ મને અને એ બેઠેલા પ્રત્યેકને આપે છે. અને આપણા જીવનનો વિચાર કરીએ તો ચોક્કસ એ વાત સાચી છે, પ્રભુ આપણા જીવનમાં રસ ધરાવે છે, એ આપણને એની વાણી સંભળાવે છે, પ્રભુ તક આપે છે. પણ કદાચ એક પુસ્તકમાં મેં આવું વાંચ્યું હતું કે પ્રાચીન ગ્રીસના એક શહેરમાં એક લિસિપસ નામના માણસે એક પુતળું બનાવ્યું અને પુતળાના પગે બે પાંખો હતી માથાના આગળના ભાગમાં વાળ હતા, પાછળના ભાગમાં ટાલ હતી, અને એ પુતળા નીચે આ રીતે આ વાર્તાલાપ ઉતરવામાં આવ્યો હતો. એ વાર્તાલાપ આવો તને કોણે બનાવ્યો? લીસીપસે મારું સર્જન કર્યું. તારું નામ શું છે? મારું નામ તક, ઓપોર્ચ્યુનિટી છે. તારા પગમાં પાંખો કેમ છે? સહેલાઈથી હું ઉડી શકું માટે. માથામાં આગળ વાળ કેમ છે? કોઈ પણ વ્યક્તિ મને સહેલાઈથી પકડી શકે માટે. માથાના પાછળના ભાગમાં ટાલ કેમ છે? હું પસાર થઈ જાઉં પછી કોઈ ગમે તેટલું પકડવા કરે પણ હું પકડાઈ શકું નહીં. તક આવી છે. માણસને જીવનમાં ઈશ્વર તક આપે છે, અને એ તકનો જો તમે ઝડપી નહીં લો તો એ તક જ્યારે જતી રહેશે ત્યાર પછી એ તક કદાચ નહીં આવે. આપણે વિચાર કરીએ છીએ એ તક ફરીથી આવશે, પણ કદાચ એ તક ફરીથી ન પણ આવે. અને એથી કરીને તક ગયા પછી આવતી નથી, ગઈકાલ કદી પાછી મેળવી શકતા નથી. રડીએ તો પણ ગઈકાલે જતી રહી અને ગઈકાલ કદી પાછી આવતી નથી. જીવનના ખરાબ પ્રસંગો, જીવનના ખરાબ પ્રસંગો માટે વ્યક્તિ રડે છે, પણ કેટલી વાર વ્યક્તિ શાંતિને લગતા વાના જાણતી નથી માટે રડે છે. સૌથી જે મહત્વની અને કિંમતી વાત, જે વાત બાઇબલ આપણને રજૂ કરે છે, આધ્યાત્મિક શાંતિ, ઈશ્વર સાથેનું સમાધાન, ઈશ્વર સાથેનો સુમેળ અને સંબંધ, એ સૌથી અગત્યનો છે. અને પાપની કબૂલાત કરે જ્યારે કોઈ પણ વ્યક્તિ અને ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, ત્યારે વિશ્વાસ કરવા દ્વારા, પાપની કબૂલાત કરવા દ્વારા એ ઈશ્વર સાથેના નવા સંબંધમાં જોડાય છે. ઈશ્વર સાથેનો જે ખંડિત સંબંધ હતો એ પુનઃસ્થાપિત થાય છે, અને એથી કરીને એ મહાન ભેટ આપવાને માટે પ્રભુ આવ્યા છે. પ્રભુ વારેવાર આપણા જીવનમાં એ વાત બતાવે છે. પ્રભુ અનેક વાર વ્યવહાર કરે છે જીવનના દુઃખો દ્વારા, મુશ્કેલીઓ દ્વારા, પણ એ પ્રસંગો, એ સમયો પ્રભુ જ્યારે આપે છે ત્યારે એ તકને આપણે અસ્વીકાર કરીને પ્રભુને ખીન કરીશું? અને આજે એ દિવસનો જો વિચાર કરીએ કે પ્રભુ મારી સાથે કેટલા સમયથી વાત કરે છે પણ મારું હૃદય મેં પ્રભુથી વેગળું રાખ્યું છે, તો આજે પણ પ્રભુ તમારા માટે આંસુ સારે છે, આજે પણ પ્રભુ તમારા માટે દુઃખી છે, જેમ એ સમયે પ્રભુ યરુશલેમના લોકોને માટે દુઃખી હતા તેમ. પ્રભુની મુલાકાતનો દિવસ જેવો જાણતા નથી તેવો માટે ઈસુ રડે છે. પહેલી વાત, પહેલો વિચાર. પણ જો આગળ વધીએ તો બીજો વિચાર આ રીતે કહી શકીએ, શાંતિને લગતા જે વાના છે તેનાથી જેવો અજાણ્યા છે એવા લોકો માટે ઈસુ રડે છે. જીસસ વીપ્સ ઓવર ધોઝ હુ કેન નોટ સી એન્ડ નો ધ થિંગ્સ વિચ બિલોંગ્સ ટુ ધેર પીસ. શાંતિને લગતા જે વાના છે એ જ્યાં સુધી વ્યક્તિ જાણે નહીં, વ્યક્તિ એને ઓળખે નહીં, અને એવા લોકો માટે પણ ઈસુ રડે છે. બાઇબલમાં તો સ્પષ્ટ લખેલું છે ઈસુ કઈ રીતે આવ્યા, શાંતિના રાજા તરીકે. નાતાલના દિવસોમાં આપણે બધા કેટલા બધા ગીતો એ સંબંધી ગઈએ છીએ, એ સંબંધી બાઇબલમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. શાંતિના સરદાર તરીકે એ આ જગતની અંદર આવ્યા હતા. અને ઈસુ જે વાનાઓ આપે છે, ઈસુ જે અનંતકાળની વાત, અનંતકાળ ટકનારા વાના, એ કેવળ ઈસુ આપી શકે છે, અને એમના થકી જ શાંતિ પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રભુ ઈસુના અખંડનીય દાવાઓ બાઇબલની અંદર, સુવાર્તાની અંદર લખવામાં આવ્યા છે, તમે જાણો છો. પ્રભુ કહે છે હું મારી શાંતિ તમને આપવા માટે આવ્યો છું. આ જગત આપે છે એમ ને, આ જગતમાં તો તમને સંકટ છે, પણ હિંમત રાખો, હું મારી શાંતિ તમને આપવા માટે આવ્યો છું. શાંતિ આપનાર કેવળ એ ઈસુ ખ્રિસ્ત છે, અને ઈસુ આ જગતને શાંતિ આપવા માટે આવ્યા, અજવાળું આપવા માટે આવ્યા હતા, અંધકારમાં બેઠેલા એ લોકોને એ પ્રકાશ આપવા માટે આવ્યા હતા, કે જેઓ આ જગતમાં અંધકારમાં બેઠા છે તેઓ જુએ, અને ઈસુ જે પ્રકાશ આપવા માટે આવ્યા છે એને જોઈને પ્રકાશનો અનુભવ કરવા તેની પાસે આવે. પણ એ બધું ક્યારે શક્ય બને? એ શાંતિદાયક વાના ક્યારે મળે? એ અજવાળું જે ઈસુ આપવા માટે આવ્યા હતા એ ક્યારે મળે? જો તમે હું તેની આજ્ઞાનું પાલન કરીએ તો. પ્રભુ આપણને એની આજ્ઞાઓ પાળવા માટે આમંત્રિત કરે છે. એમની આજ્ઞાઓ અઘરી નથી, સહેલી છે. કેમ? કારણ કે આપણા સામર્થ્યમાં એ આજ્ઞા પાલન આપણે કરવાનું નથી, પ્રભુ આપણી સાથે છે. પ્રભુ આપણને બળ આપે છે, સામર્થ્ય આપે છે, કે જેના સામર્થ્યમાં આપણે ઈસુની સાથે રહીને સહભાગી થઈને એની આજ્ઞાઓનું પાલન કરવાનું છે. અને જ્યારે આપણે એ આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે ચોક્કસ એ શાંતિને લગતા બાના આપણે મેળવી શકીએ તેમ છે. બાઇબલ તો સ્પષ્ટ કહે છે. ઘણી બધી વાર આપણને આશીર્વાદ જોઈએ છે, પ્રભુ જે આપવા માંગે છે એ મેળવવા તો આપણે તૈયાર છે. આ અઠવાડિયા દરમિયાન કોઈક દિવસ આપણે આશીર્વાદોની વાત કરીશું ત્યારે હું કદાચ એ વિશે વધારે કહીશ, પણ તેમ છતાં સારી વાત તો આપણને મેળવી છે. પ્રભુ અમને જોઈએ છે, અમને આપ. પણ જયારે આજ્ઞા પાલનની વાત કરીએ તો આજ્ઞા પાલન તો કહીએ કે ભાઈ હું તો બહુ નબળો છું ને મારાથી તો નથી થતું ને આ બધું બહુ મુશ્કેલ, એવું આપણી પાસે ઘણી બધી પેલી નથી કરી શકતા એવી વાત છે. આપવાની વાતમાં કદી આપણો એવો અવાજ બી નહીં થાય ને આપણે કદાચ એવું નહીં કહીએ કે પ્રભુ ના ના બહુ થઈ ગયું, આટલું તો બહુ આપી દીધું હવે તમે, એવું નહીં કહીએ. પણ જયારે પાલનની વાત આવશે, પ્રભુની આજ્ઞાનું પાલનની વાત કરીએ ત્યારે હંમેશા આપણને આપણી નબળાઈઓ દેખાવા માંડે છે. ના ના એ બધું તો નહીં થાય, આટલું કરી શકાય પણ આ તો નહીં થઈ શકે. પણ સામાન્ય રીતે બાઇબલ એ બંને વાતને સરખા સ્થાને મૂકે છે. ઈશ્વરના આશીર્વાદો, ઈશ્વરની વાતો જેટલી અગત્યની એટલું જ મહત્વ એની આજ્ઞાઓના પાલનનું પણ છે. જેમ પેલી સિક્કાની બે બાજુઓ હોય, એક બાજુ અગર કદી સિક્કો ના હોય ને ડોલરની નોટ લઈએ તો એક બાજુ જ છાપેલી હોય તો કદાચ એ ખોટી છે, પાછળ પણ એની છાપ હોવી જોઈએ. અને એવી જ રીતે આશીર્વાદોની વાત, ઈશ્વર જે શાંતિદાયક વાનાઓ આપે છે એ મેળવવાને માટે, એ ઈશ્વરના શાંતિદાયક વાનાઓ માટે આજ્ઞા પાલન એ પણ ખૂબ જ મહત્વનું છે. આત્મિક સાજાપણાની વાત કરીએ તો એ નિકોદિમસની વાતમાં પણ એ બહુ સ્પષ્ટ છતું થાય છે. અને તમે જુઓ તો ત્યાં એ વચનો તમે જાણો છો, નિકોદિમસ પ્રભુ પાસે આવે છે, કઈ રીતે નવો જન્મ પામ્યો. ધાર્મિક હતો, આગેવાન હતો, છતાંય એ જાણતો નથી. પ્રભુ કહે છે કે એની પર વિશ્વાસ કરે તો એ નવો જન્મ પામી શકે છે. આત્મા વગર કોઈ નવો જન્મ પામી શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વિના કોઈ આધ્યાત્મિક દ્રષ્ટિ મેળવી શકતું નથી. પછી તમે ગમે તેટલું મનન કરો, જુદી જુદા શિસ્તોની વાત જે અત્યારે જગતની અંદર બહુ થઈ રહી છે, અહીંયા પણ તો ચોક્કસ થતી હશે, પણ એ બધા શિસ્તોની વાત ભૂલી જઈએ. બાઇબલ તો એ ચોક્કસ વાત કહે છે, આત્મિક જ્ઞાન, આત્મિક સમજણ કેવળ એક જ રીતે પ્રાપ્ત થઈ શકે છે, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા. એ સિવાય બીજી કોઈ રીતે વ્યક્તિ નવી આંતરિક સમજણ, આધ્યાત્મિક સમજણ કદી મેળવી શકે તેમ નથી. બાઇબલ એક જ કહે છે, એ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા, નવા જન્મના અનુભવ દ્વારા વ્યક્તિ આધ્યાત્મિક રીતે નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. અને એથી તમે જુઓ તો લૂકમાં એમ કહે છે, હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રાખવામાં આવ્યા છે. જેઓ પ્રભુથી દૂર છે એઓને માટે કહે છે કે આ બધા વાના તારાથી દૂર રાખેલા છે. કેમ? હજુ તું આંધળો છે, તું જોઈ શકતો નથી, તે વિશ્વાસ કર્યો નથી, એ પ્રભુ ઈસુને સ્વીકાર્યા નથી, માટે એ બધા વાના તારાથી ગુપ્ત રાખવામાં આવ્યા છે. પ્રભુનો અજાગ્યો ખજાનો આપણા માટે ઉપલબ્ધ છે, પણ જો એ ઈસુથી દૂર રહીએ તો સાચા અર્થની અંદર એ આધ્યાત્મિક વાનાઓ આપણાથી દૂર રાખવામાં આવ્યા છે. આજે પણ એ વાત એટલી જ સાચી છે. એટલે જીસસ વીપ્સ ઓવર ધોઝ હુ કેનોટ સી એન્ડ નો ધ થિંગ્સ વિચ બિલોંગ્સ ટુ ધર પીસ. આજે પણ કેટલા બધા લોકો છે એમ વિચારે છે આમાંથી શાંતિ મળશે, દોટ મૂકે છે. ના હોય ત્યારે એમ લાગે કે આ મેળવવાથી મને શાંતિ મળી જશે, પણ પછી શું થાય છે? જ્યારે નથી ત્યારે તો મેળવું તો મને શાંતિ મળશે એવું લાગે, પણ જ્યારે દોટ મૂકે એની પાછળ અને પછી મેળવી લે એ વસ્તુ, મેળવ્યા પછી એમ થાય કે આમાં તો કશું નથી, એનાથી જરાક બીજી વાત વિચાર તો મને વધારે કંઈક શાંતિ મળે. જગતની શાંતિ એવી છે, પ્રભુ જે આપે છે એ શાંતિ અનંતકાળ ટકનારી છે. પણ સાથે છેલ્લો અંતિમ ભાગ, અંતિમ ત્રીજો વિચાર અહીંયા જે રજૂ થયો છે તે આ કે ઈસુના આંસુમાં વ્યક્તિના આત્માની કિંમત સમાયેલી છે. અને તમે જુઓ તો ધ ટીયર્સ ઓફ જીસસ મેઝર્સ ધ વેલ્યુ ઓફ ધ સોલ. વ્યક્તિનું મૂલ્ય કેટલું છે એ ઈસુના આંખોમાં, એ આંસુઓમાં દેખાઈ આવે છે. ઈસુ જ્યારે આ યરુશલેમ નગરીને જોયું ત્યારે રડ્યા, એનું કારણ એ જ હતું. અને એથી જ કરીને એ વાત તમને મને આજે પણ ઉત્તેજિત કરે છે, આ જીવનને હું વેડફી નાખી શકું એમ નથી, મારી ઈચ્છા પ્રમાણે કોઈક રીતે એનો અંત લાવવાનો મને અધિકાર નથી. કેમ? કારણ કે ઈશ્વરે આપેલું આ જીવન છે, મારા પર ઈશ્વરનો અધિકાર છે, એ જીવન પર મારો પોતાનો અધિકાર નથી. હું એને વેડફી શકતો નથી, મારી ઈચ્છા પ્રમાણે એનો અંત લાવી શકતો નથી. અને તેમ છતાં એ ઈશ્વરે આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. અને સ્વાભાવિક છે કે આપણને બધાને સ્વતંત્રતા ગમે છે. તમે આમ કરો, તમે આમ કરો, એવો આદેશ કોકવાર આપણે આગેવાનોનું સાંભળીએ છીએ. પણ તેમ છતાંય મનથી જો દરેક જીવનની દરેક વાતોમાં કોઈ આપણને એમ કે તમે આમ કરો, તમારે આમ જ કરવું પડશે, આપણને નહીં ગમે. આપણે વિચારીએ છીએ, આપણી પાસે જ્ઞાન છે, અનુભવ છે, અને આપણને એમ થાય ના ના, હું મારા વિશે તો આ મારી વાત છે, મને સ્પર્શે છે, હું નિર્ણય કરીશ. પ્રભુ પણ કેટલા બધા પ્રેમાળ છે. આપણા બુદ્ધિ સ્તર ભલે ગમે તે હોય, પણ તેમ છતાં એ પ્રભુ કહે છે મારા દીકરા મારી દીકરી, તારા જીવનનો નિર્ણય તું પોતે કર. હું તો એ આનંદ સુખના શાંતિના વાના તને આપવા માટે આવ્યો છું, પણ હું તને જબરજસ્તી નહીં કરું. તું નિર્ણય કર કે તું એ મેળવવા માંગે છે કે કેમ. અને તમે જુઓ તો જ્યારે વ્યક્તિઓ એ નિર્ણય કરતી નથી, તો એ નિર્ણય કર્યા વગર એ કદી એ વાના મેળવી શકે તેમ નથી, અને એનું જીવન, એનું આત્મા નાશમાં જાય છે, એ વાત ચોક્કસ. અને એથી જ કરીને પ્રભુ જ્યારે આ લોકોને જુએ છે ત્યારે તે રડે છે, આંસુ સારે છે. અને આંસુ હંમેશા આપણ દરેકને પ્રભાવિત કરે છે. અને આ આંસુ એ તો કોઈ વ્યક્તિના, સામાન્ય વ્યક્તિના નથી જેની હું વાત કરી રહ્યો છું. એ ઈસુ તો સર્વશક્તિમાન એવા પ્રભુ, એ ઈસુ કે જેણે તમારું ને મારું સર્જન કર્યું, અને જે કંઈ છે આ જગતની અંદર બ્રહ્માંડમાં જે કંઈ બધું એમણે બનાવેલું છે. અને એ ઈસુ જ્યારે એ દિવસે યરુસલેમ એ પહાડની એ ઊંચાઈ પર આવ્યા જ્યાંથી યરુસલેમ દેખાતું હતું, ત્યારે ત્યાંના લોકોને જોઈને રડ્યા, મેં આટલી બધી તક આપી અને છતાંય આ લોકોએ મારો સ્વીકાર કર્યો. અને આત્માની કિંમત કેટલી છે. એક જીવન આપ્યું અને એ જીવનની અંદર જે કંઈ કરશો એ કાયમને માટે ટકવાનું છે. આ જીવનમાં એ વાત બોલશે એના પરિણામો, અને તમારું જીવન પૂરું થઈ જશે, પછી પણ અનંતકાળ સુધી એ પરિણામો આપણે અનુભવીશું. અને એથી કરીને બહુ અગત્યનું છે. કોઈકે પેલું સરસ કીધું ને, પેલી વિચારધારામાં પેલી આંબા ઉપરથી તો કેરી જ મળે, એટલે આંબાના ઝાડને જોઈને તમે એમ કહો કે ભાઈ આના પર સફરજન થશે તો કદાચ ના થાય. એટલે કહેવાનો અર્થ, મનુષ્ય તરીકેનું આ એક જીવન પ્રભુએ તમને મને આપ્યું છે. અને કદાચ બીજી વિચારસરણીઓ ગમે તેટલા જોરશોરથી કહેવામાં આવે, પણ હું ને તમે જે છે એ જ રહેવાના છે. મનુષ્યનું જીવન પૃથ્વી પરનું પૂરું થશે, અને એ જીવન પછી પણ તમને મને બધા ઓળખી શકશે એવું આ સ્વરૂપ કાયમ ખાતે રહેશે, એ વાત પણ એટલી સાચી છે. અને એથી કરીને હું ને તમે આ જીવનની અંદર જે કરીશું એ આ જીવન પૂરું થશે, એ પછીના જીવનમાં પણ એ બોલતું રહેવાનું છે. અને એથી કરીને વ્યક્તિના આત્માની કિંમત છે એ ઈસુ જોતા હતા. વ્યક્તિનો આત્મા નાશમાં ન જાય એવું પ્રભુની ઈચ્છા હતી. અને એથી કરીને એમનો નકાર કરનારા લોકોને જોઈને ઈસુ રડતા હતા. ઈસુ તો બલિદાન આપવાના માટે આવ્યા હતા. એ બલિદાન કે જે વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્ત કરે, નવા સંબંધની અંદર ઈશ્વર સાથે સ્થાપન કરે, એ પ્રેમ દર્શાવવા માટે પ્રભુ ઈસુ આવ્યા હતા. તેમ છતાં એ ઈસુ જયારે એમનો નકાર કરવામાં આવ્યો ત્યારે એ પોતે રડે છે. તમે જુઓ ત્યાં ઘણી લુકની સુવર્તાના 19મા અધ્યાયની 38મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, પ્રભુને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે, આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાવ. લોકો તો હજુ પણ પ્રભુથી દૂર હતા અને છતાંય તેઓ પોકાર કરી રહ્યા હતા, પણ એ જ ઉદ્ધાર તેઓને આપવાને માટે પ્રભુ ઈસુ આવ્યા હતા. અને એથી કરીને આજે પણ એ વાત આપણને યાદ દેવડાવે છે કે જેઓ એ ઈસુની પાસે આવતા નથી તેઓને જોઈને ઈસુ રડે છે. જેઓ શાંતિને શાંતિદાયક વાના નથી જાણતા તેઓને માટે પણ ઈસુ રડે છે. ઈસુ આપણી શાંતિ છે. પોતાના મૂલ્યવાન રક્તથી એ શાંતિ આપવાને માટે ઈસુ આવ્યા છે. અને આજે એ વાત આપણને ફરીથી યાદ દેવડાવે છે, હજુ હું ને તમે એ પ્રભુથી દૂર છે તો હું ચોક્કસ તમને પ્રભુના સેવક તરીકે કહીશ, પ્રભુ આજે પણ તમારા માટે આંસુ સારા છે. પ્રભુ એવું ઈચ્છે છે કે તમે એની પાસે આવો, અને જો તમે એની પાસે આવશો તો સાચા અર્થની અંદર એનો જે અનંત આશીર્વાદ છે, એનો જે જે મદદનો હાથ છે, અને સાથે જે જીવન આપવાને માટે આવ્યા એ જીવન તમે પામી શકો તેમ છો. પ્રભુ તમને આશીર્વાદ આપો. આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અમે તમારી આગળ નમ્યા છીએ, કારણ કે તમે તો અમારા હૃદયોના ઊંડાણ જોનાર એવા પ્રભુ છો. અમે તમારાથી કંઈ છુપાવી શકતા નથી, અને પ્રભુ તમે અમને નામ દઈને ઓળખો છો, માટે પણ તમારો હૃદયથી આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુ અમારા મસ્તકોમાં આવ્યા છે ત્યારે પ્રભુ અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ કે અમારા ઉપર તમે પ્રેમ કર્યો, અને એ પ્રેમ દર્શાવવા માટે તમે એ દિવસે વિજયવન પ્રવેશ યરુશલેમમાં કર્યો, એ બલિદાન આપવા તરફ તમે આગળ વધ્યા કે જેથી એ વધસ્તંભનું બલિદાન અમારા પાપોની ક્ષમા અમને આપવાને માટે પૂરતું બની રહે, એ ઈસુનું રક્ત તમને સગળા પાપોથી શુદ્ધ કરે, અને એ પાપનો ડંખ અને મરણ કે જે માનવીના શત્રુઓ હતા એના ઉપર તમે કાયમી વિજય હાંસલ કરો એ માટે તમે આવ્યા. આજે હૃદયથી આભાર માનીએ છીએ. પ્રભુ તમારી મદદ અમને આપો, અને આ અઠવાડિયા દરમિયાન પ્રભુ અમારું ધ્યાન એ પ્રભુ ઈસુ જે અમારે સારું આ જગતમાં આવ્યા એના તરફ કેન્દ્રિત કરો, અમારા હૃદયોને ખુલ્લા કરો એ માટે કે પ્રભુ અમે ખુલ્લા આત્માથી તમારા વચનો સાંભળીએ, એ માટે કે અમે તમારી વાણી સાંભળીએ, તમે જે કહો છો એ અમે સ્વીકારીએ, અને એમ તમારો મહિમા અમારા જીવનમાં અને અમારા જીવન દ્વારા તમે કરો એ માટે અમે પોતાને તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારી આસપાસ એવા ઘણા છે, અમારી મંડળીમાં પણ એવા છે કે જેઓ હજુ તમારી પાસે આવ્યા નથી, તો પ્રભુ આ દુઃખ સપ્તાહમાં એવું થવા દો, એ વધસ્તંભને તમે ખૂબ ઊંચો કરો કે જેથી એ વધસ્તંભ અમને નવું સામર્થ્ય આપનાર બની રહે, નવો પ્રકાશ આપનાર બની રહે, અને એમ અમારા જીવનમાં નવું બદલાણ પ્રભુ લાવનાર બની રહે એવી અમારી પ્રાર્થના છે. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ અને અમારી પ્રાર્થના પ્રભુ યેશુના નામમાં માંગીએ છીએ. આમેન.